પદે સંગ ભગતે કર્યો હતો કે મૃત્યુ અને એનો ભય સતત સતત ને સતત માણસને મૃત્યુના ભયનો વળગાટ, જેમ વળગાટ હોય ને ધુણ્યા કરે માણસ, એમ મૃત્યુના ભયથી પણ માણસ વળગાટની માફક ધૂણતો હોય. અને મૃત્યુ નિશ્ચિત છે છતાંય માણસ એવો બેદરકાર છે, વાત પોતાને ક્યાંક બહાર જવાનું એની તૈયારીઓ ખૂબ જલ્દી કરે, બધી જ તૈયારીઓ કરે, પેટીઓ ગોઠવે, સામાન ગોઠવે, આ રહી ગયું, બધું રહી ગયું, આ મૂકવાનું બાકી, મૂકી દેવાનું. પણ જ્યાં જવાનું નિશ્ચિત છે એના માટેની કોઈ તૈયારી નહીં, સહેજ પણ તૈયારી નહીં. મરણ તણી ઘાંટી છે મોટી, એ ધોકો છે, આ છે ખરો ભયંકર સમસ્યા. પણ તો કે એને માટે તમે કેટલા, કે કતલખાને એક જતું પશુ હોય એને ખાવાનો લીલો ચારો મળી ગયો એના જેવા છે. હમણાં કસાઈ એની ઉપર સીધો ઘા કરવાનો જ છે, પણ તે પહેલા અડધા કલાક કે 20 મિનિટ પહેલા એની ગાડી ઘાસ મૂકીએ તો ચપ 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 ખાઈ જશે. કેમ? અરે એને જરાય ખબર નથી આ જ કસાઈ હમણાં મૂકશે પતિ. અરે પશુ માણસ થોડો, એને મૃત્યુની સહેજ પણ તૈયારી નથી, મૃત્યુ માટે સહેજ પણ જાગૃત નથી. એવી રીતે માણસ પણ જ્યારે જ્યારે એનો ભોગોનો ચારો મળતો હોય ત્યારે પશુ જેવો, બિલકુલ બેદરકાર પશુની જેમ. પણ એમાંથી જ તેને એનો નાશ થવાનો હોય. શંકરાચાર્યજીએ બહુ સરસ વાત કરી છે એક શ્લોકમાં, કે એક એક વિષયમાં એક એક જીવ બંધાઈને મૃત્યુ પામે છે, બંધન પામે છે. તો માણસનામાં તો પાંચે પાંચ વિષયો અને પાંચે પાંચ ભોગોમાં એટલો બધો લોલુપ હોય છે એની કઈ દશા. માછલું સ્વાદમાં પોતાનો સમય, પોતાનો જીવ ગુમાવે. શ્રવણની અંદર હરણ પોતાનો જીવ ગુમાવે. સ્પર્શમાં હાથી જેમ ખાડામાં પડીને પોતાની સ્વતંત્રતા ગુમાવે. પણ એક એક એપી મૃત્યુ રેવ ભવતી, પણ કહે છે આ પાંચે પાંચે જ્યાં આગળ સ્થિર હાજર છે અને પાંચેની પાછળ માણસ લોરૂપ છે એનું શું, એની કઈ દશા થશે? એટલે પશુ કરતા પણ વધારે હીન જીવન માનવનું બતાવ્યું શંકરાચાર્ય. એક એક થી એકનો વિનાશ થાય છે તો પાંચે પાંચે ઇન્દ્રિયોના પાંચા ભોગો પાછળ જે આમ એની માફક પાછળ પડ્યો હોય એની દશા કરી. તો આ બધી વાતોને નજર સમક્ષ રાખીને જોઈએ તો અદેસંગ તો એક જાગ્રત જીવાત્મા છે, કે મૃત્યુની સમસ્યા માટે પહેલેથી તૈયાર થવા માટે ગુરુ મહારાજને પ્રશ્ન કરી દેવો છે મારી આ સમસ્યા તો અમારે શું કરવું એનો ઉકેલ માંગ્યો. આપણા આચાર્યોએ, આપણા ઋષિઓએ, આપણા ધર્મગ્રંથોએ, વેદોએ, વેદોના વેદાંતે ખૂબ સરસ આમ પેટ ભરીને એના ઉપાય, એનો માર્ગ બહુ સરસ રીતે બતાવ્યો કે માણસ સરળ રીતે મૃત્યુના ભયમાંથી બહાર નીકળી શકે. બાકી મૃત્યુ તો એક સડતા ગંધાતા કાદવના કીચડની અંદર હોય, કીડો હોય ને એ પણ મૃત્યુથી બીતો હોય. કોઈને દયા કરે, આ કીડો કેટલો દુઃખી થાય છે, આ ગંધાતા સડેલા કીચડની અંદર જીવી રહ્યો છે, લાવો એને મારી નાખીએ. તમે મારવા જાઓ છો, તરત પોતાની ક્ષમતા પ્રમાણે એ પોતાનો બચાવ માટે પ્રયત્ન કરશે. જીજી વિષા, જીજી વિષે ક્ષતમ ક્ષમા. ઈશાવાસ્ય ઉપનિષદ ની અંદર ખુબ સરસ વાત કરેલી. હા, જય મહારાજ, જય મહારાજ. ઈશાવાસ્ય ઉપનિષદ ની અંદર બહુ એની સ્પષ્ટતા કરેલી કે માણસ જીવે છે એને જીજી વિષા છે, એને જીજી વિષા છે. અને જીવ માત્ર ને જીવવાની ઈચ્છા હોય, ગમે એટલી કપરી પરિસ્થિતિ હોય તો પણ એને જીવવાની ઈચ્છા હોય. તો એ જીવનને માટે મૃત્યુ સામે ઝઝૂમવું પડતું, અને મૃત્યુ સામે ઝઝૂમતી વખતે ઝઝૂમે છતાં એનો ભય તો એને માથે આમ લટકતી તરવાર જેવો હોય. શું થશે, ક્યારે, અને ચોક્કસ છે પણ એનો સમય નક્કી નથી, એટલે એને એની ભીતિ સદૈવ રહ્યા કરે. તો એ ભીતિ એના જીવનની અંદર મૃત્યુની સમસ્યાની, જે મૃત્યુ માટે ભક્તરાજ અદેશન ગુરુ મહારાજની આગળ સમક્ષ ઉપસ્થિત થયા, ગુરુ મહારાજ આ સમસ્યાને માટે અમે તમારે શરણે આવેલા છીએ, અમારે આપની પાસેથી આટલું અભય દાન જોઈએ છે. બહુ સરસ ભજન છે, આટલો સંદેશો મારા સદગુરુને, કાયાનું દેવળ અમને લાગે છે કાચ, એનો ભરોસો અમને જે જોરે, આટલો સંદેશો મારા ગુરુ. એ ભક્ત પણ એટલો જાગૃત છે કે આ કાયાનું આ શરીર છે ને કાચી માટીનું બને, એના માટે શું કરવું, એટલો સંદેશો અમને આપજો પ્રભુ, અમારા જીવનની અંદર અમારા જીવન સંદેશ બને. તો દરેક વ્યક્તિને, દરેક જીવને, જન્મેલા દરેક જીવને મૃત્યુનો ભય સતત 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 સતાવ્યા જ કરતો. સહેજમથી કોઈ પરિસ્થિતિ હોય તો ઊંઘ ના આવે, ઘરમાં એક સાપ બેસી ગયો હોય, ઉપર મેળા ઉપર રહેતા હોઈએ અને એ નીચે હોય તો ત્યાં ઊંઘ ના આવે. કેમ, જીજી વિષય મૃત્યુનો ભય છે, જીવવાની પૂરેપૂરી ઘણી બધી ઈચ્છાઓ છે, ગમે તેમ થાય જીવવું તો છે, એના વગર ભલે ખુવાર થઈ જાય, લાખો ખર્ચી જાય, લાખો ખર્ચ્યા પછીથી જીવન હાથમાં નથી રહેતું. તો આ સમસ્યા કે અમારે શું કરવું, ઉપાય બતાવશો અમને. તમને દેહની જ્યારે અવધિ આવે તે વેળા શું કરવું, લાચાર છે માણસ, મૃત્યુ આગળ માણસના બે હાથ બહુ ટૂંકા પડતા, અને મૃત્યુની એ શક્તિ આગળ માણસ બિલકુલ વામણો છે. એટલે કે જે તે વેળા શું કરવું, સ્વાભાવિક છે, મોતનો ભય આવે ને ત્યારે ભરભરા ધરું જેવું છે, આંખ અંધાર આવી જાય, બેહોશ થઈ જાય, બોલાય નહીં, મળમૂત્ર છૂટી જાય, કે તે વેળા શું કરીએ એ ભયને લીધે. તો એનો કોઈક ઉપાય તો અમને મળશે ને, કારણ કે જો આખું જગત આખી સૃષ્ટિ આ પ્રમાણે જ હોય, જો મરણ ધર્મ જ છે આખું આખું જગત, તો પણ ભલે મરીએ એની ના નહીં પણ મૃત્યુનો ભય ના રહેવો જોઈએ, એ અમારે આવવાનું નિશ્ચિત છે, એને કોઈ ટાળી શકવાનું નથી, પણ અમને ભીખ ના લાગવી જોઈએ. પેલા નાના છોકરા રમે છે, આટલું પાણી પીશ, ઘણું પાણી પીશ, અને પછી તો એ વાઘ આવે તો બીશ, પેલી ટપલી આમ ખાલી તાલી જ પાડે અને આંખ બંધ થઈ જાય. એ ભય છે. તો એ જે ભય માણસ એને નથી બચી શકતો, બીકથી કોઈ નથી બચી શકતો, ગમે તેવું હોય. શરીર આવ્યું અને શરીરની અંદરની પોતાનો દેહાધ્યાસ આવ્યો એટલે મૃત્યુનો ભય. અને એનું કારણ મૃત્યુની ભીખ કેમ છે કે માણસને પોતાનું અસ્તિત્વ આ શરીરને કારણે છે એમ લાગે. જે દિવસે આ શરીર પૂરું થઈ ગયું તે દિવસે હું મારું અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું, આ માને શરીર એટલે જ હું છું. અને શરીરની આસક્તિ એ જ આપણને ભીખ બેવડાવે. એટલે મહાપુરુષોએ શાસ્ત્રોએ શરીરનો જે દેહાધ્યાસ છે એ કાઢી નાખવાનો આગ્રહ કર્યો. આ દેહાધ્યાસ કાઢી નાખો, બસ મોતનો ભય તમારામાં ક્યારેય નહીં આવે. મારે શું લેવા દેવા છે, મારે ક્યાં મરવું છે, જન્મ્યું છે કોણ એ મરે, હું જન્મ્યો નથી, હું મરવાનો નથી, બસ આ હું જન્મું તો મરું ને, મારે જન્મવાનું નથી મરવાનું. મરણ તણી ઘાંટી છે મોટી, તો શું કરવાનું? ઓમકાર, ઓમકારના સ્વરૂપે સરત સમાવો ઉ અક્ષરમાં, બસ તમારી વૃત્તિઓને આત્માની સાથે જોડવાની. પર્ણવ માહી પેસીને ત્યાં સુરતી રાખે. પણ એમાં અભ્યાસ મૂકી દેવાનો, હું ને મારું મૂકી દેવું, આ હું છું અને મારું છે, આ શરીર એ હું છું ને આ શરીર મારું છે, હું ને મારું મૂકી દઉં. આ શરીર હું નથી, શરીર મારું નથી, હું તો આત્મા. અને એટલા માટે કે સરત સમાવો ઉવક, એ તમારે તમારી વૃત્તિઓને આત્માની અંદર પરોવી દો. જ્યાં સુધી ઉવક્ષર એટલે હું અહમ બ્રહ્માસ્મી, પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ, તત્વમસી, આ ચાર વાક્યોમાં કહ્યું છે તે તું છું જે અંદર બેઠેલો, શરીરે તું નથી. ભસ્માંતકમ શરીરમ એમ ઈશાવાસ્ય ઉપનિષદની અંદર કહ્યું કે આ શરીર તો ભસ્મ થવાનું, શરીર ગમે એટલું જીવીશું આખરે રાખોડી થવાનું. એટલે શરીર સામે ના જુઓ ને, બસ તમે કોણ છો? મારા શ્રી આપણને શ્રી મુખે કહ્યું કે સરત સમાવો ઉ અક્ષરમાં, એમાં રહેજો. સુખસાગર જયારે સરત ઠરી ત્યારે ચોટ નિશાને, એ આપણું ધાર્યું નિશાન પડે. કહ્યું સરત નરત મારે ભેળજો, ઉઠે શબ્દ ની સુરતિ તેમાં તું સમાવ. અને સુરત અને શબ્દ એને જયારે લેવા જઈએ, આપણી આપણી બધી જ વૃત્તિઓ કોન્સન્ટ્રેશન જેને કહેવાય, એ કોન્સન્ટ્રેશન શબ્દની અંદર સમાવો. સુરતને શબ્દમાં, શબ્દ કયો? શબ્દને માટે પણ બહુ સરસ હરિદાસજી મહારાજે કહી દીધું કે એને કોઈ વાચા નથી, એને કોઈ સ્થિતિ નથી, છતાં એ છે બહુ સરસ શબ્દ. તો એ જે એમાં સમાવી દીધી સુરતને, પોતાના આત્માની અંદર સુરતને સમાવી દીધી, અને એમાં એ પોતાના સ્વરૂપની અંદર સ્થિર થઈ ગયો, પછી એ હું જ છું, બીજું નહીં, મારું બીજું કોઈ સ્વરૂપ નથી, મારો બીજો કોઈ વિકલ્પ નથી, હું અને શરીર એ હું આત્મા નથી, હું છું, શરીરથી જુદો છું. સુરત નુરત મારે ભેળજો, ઉઠે શબ્દની ધૂન, સુરતી તેમાં તું સમાવ. જે સતત શબ્દ ઉઠે એમ હૃદય છે, હૃદયની અંદર ધબકારો થાય છે, એ હૃદયની અંદર રહેલી ચેતનાનો નાદ બ્રહ્મ છે. હૃદયમાં રહેલી ચેતનાનો નાદ બ્રહ્મ છે. અને જયારે તમે નાડી પકડો ત્યારે માત્ર ધબકારો નથી, એ આત્મચેતના જે છે ને એ આખા શરીરમાં વ્યાપ્ત છે. અને જ્યાંથી પકડશો ત્યાં એ ધબકારો તમને, એ ઓમકાર તમને હાથમાં આવશે. આંગળીના ટેરવે પણ આમ જો કરશો, સૂક્ષ્મ બિલકુલ શાંત બેસો, એ પણ પકડાશે. અરે તમે અહીંયા આગળ આ અંગ કે અહીંયા આગળ મૂકી દીધી કે નાડી પકડી તો ધબકારો તો તમને મળો. તો એ છે આત્મચેતનાનો નાદ. જો હૃદયને હૃદયમાંથી નીકળતો નાદ બ્રહ્મ ન હોય તો, અને એ છે ઓમકાર. શબ્દ વિનાનો શબ્દ જ્યાં થાય, બોલવાનું નથી ત્યાં શબ્દ થાય છે, એ કયો? એ આ શબ્દ. જીભે બોલાય એને શબ્દ કહેવાય, પણ વગર જીભે બોલાયેલો નીકળતો શબ્દ અને શરીરમાંથી એ શબ્દનો શબ્દ વગરનો શબ્દ છે ને સુખ સાગર સમજી રહ્યા. આ શબ્દ છે, આ આપણું મૂળ સ્વરૂપ છે, એ ઓમકાર. બસ એને તમે પકડી લીધો એટલે આત્માની અનુભૂતિ સતત રહ્યા કરશે. જ્યારે પણ ઘરમાં એકલા બેસો, કોઈ ન હોય, ત્યારે નાડીને પકડો, નાદ બ્રહ્મને પકડો. અને જે સૂક્ષ્મ છે, આત્મ સૂક્ષ્મ ચેતના, તો સૂક્ષ્મ ચેતનાને પકડવા માટે ધીરે 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 સૂક્ષ્મતાથી અંદર ઝીણવટથી અંદર ઉતરવું પડશે. તો તે વખતે આંગળીના ટેરવે પણ આમ જ્યારે બહુ એકાગ્ર થાવ, ખૂબ ઊંડા ઉતરો ને, ત્યારે ધબકારો પકડાય. સૂક્ષ્મને પકડવા માટે સૂક્ષ્મ રીતે અંદર ઊંડા ઉતરવું પડે. અને જ્યારે તમે એની સાથે અનુસંધિત થઈ જાઓ ને, એનો આનંદ જુઓ, એની એકાગ્રતા જુઓ, એની શાંતિ જુઓ, અનુભવી જોજો, એટલો સરસ આનંદ આવશે કે કોઈ પણ જાતનો શ્રમ નહીં. શબ્દ વિનાનો શબ્દ જ્યાં થાય, આપણે ઉચ્ચારવાનું નથી, માત્ર એનો અનુભવ જ કરવાનો. એટલે કહો, આત્માનો અનુભવ થશે, સાક્ષાત્કાર નહીં દીધો, કારણ આખા શરીરમાં વ્યાપ પણ છે એની સ્થિતિ. મહારાજે ઉપદેશ આપતા પોતાના શ્રી મુખે કહ્યું કે દૂધ ભરેલું વાસણ હોય અને કોઈને પૂછે કે આમાં ઘી દેખાય છે, તો ના જ કહેશે, આમાં ઘી ક્યાં છે. પણ સંપૂર્ણ ઘી નથી જેમ કોઈ કહેશે એની અંદર, એ નથી કહી શકવાનું. દૂધમાં ઘી દેખાતું નથી છતાંય દૂધ છે જ, દૂધની અંદર ઘી છે જ નહીં એમ નથી કહી શકવાનું. એમ આ શરીરની અંદર આત્મચેતના દેખાતી નથી છતાંય આત્મચેતનાનો સ્વીકાર કરવો જ પડે, કરવો જ રહ્યો. જેમ દૂધમાં મંથનથી ઘી કાઢીએ એટલે પ્રત્યક્ષ જણાય, એમ આપણા શરીરની અંદર જે ચેતના છે આત્મચેતના, શરીર આખું વ્યાપક છે, એને પણ પ્રક્રિયાના મંથનથી આપણે અનુભવી શકીશું કે આ આત્મચેતના છે. શરત સમાવો ઉ અક્ષરમાં, એમાં રહેજો, લાગે એની અંદર લાગ્યા રહેવાનું સતત. એટલે જો આત્મામાં લાગેલા રહેશો તો શરીર ભાવ આપોઆપ દૂર થઈ જ જવાનો છે, અને શરીર ભાવ દૂર થઈ ગયો એટલે મૃત્યુનો ભય રહેવાનો. મીરા તો જ કે ને કૃષ્ણમાં ભળી ગઈ, એની બધી જ વૃત્તિઓ તુરત કૃષ્ણના શબ્દની અંદર ભળી ગઈ. પછી કે છે, મારે મૃત્યુ ક્યાં રહી? જાણવાનો ભય ટાળ્યો, પરણું તો બસ એ આત્માની સાથે. અને એટલે કહ્યું કે શરત સમાવો ઉ અક્ષરમાં, એમાં રહેજો લાગી. સતત એનું મૃત્યુનું સાતત્ય એની અંદર બની રહ્યું, અને એ સાતત્ય આપણને ક્યારેય પણ આત્માથી બહાર નહીં નીકળવા દે શરીરનો ભય નહીં થાય, મૃત્યુનો ભય નહીં લાગે. જેમ તણખો એક જ હોય અગરબત્તીનો, અને ગોર ગોર ફેરવો છે, દ્રષ્ટિ સાતત્ય અને ગતિને કારણે એ આખું કુંડાળું લાગશે. એમ વૃત્તિનું સાતત્ય એવું થઈ જાય આત્મ સાથે કે એમાંથી બહાર નીકળાય, કે આખું આત્મ તત્વ જ આત્મમંડળ જ છે શરીર, ભલે એક તણખો છે પણ એનું વર્તુળ આખું એ એના સાતત્યને કારણે, દ્રષ્ટિ સાતત્યને કારણે આખું વર્તુળ જેમ દેખાય છે, એમ આત્માનું વર્તુળ પણ એ વૃત્તિ સાતત્યથી અવશ્ય સિદ્ધ થઈ જશે. અને એટલા માટે કહ્યું, શરત સમાવો હું અક્ષરમાં એમાં રહેજો લાજ. અદેશનનો પ્રશ્ન છે, મહારાજ મૃત્યુનો ભય કેવી રીતે ટાળી શકાય, મૃત્યુની સમસ્યાને કેવી રીતે પહોંચી વળવું, તેનો ખુલાસો કહ્યું. માત્ર આત્માનું સંધાન કરો. મુનિ નિવાસનું એક બોર્ડ હતું, મુનિ નિવાસમાં આત્માનું ચિંતન, આત્મકથન અને આત્મચર્ચા જ શું સરસ વાત છે.